स्नेहयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ॐकाराय नमः अरिहन्तो मङ्गलं नित्यम् सिद्धा जगति मङ्गलम् मङ्गलं साधव सर्वे जैन धर्मोऽस्तु मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैन धर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुर्निमीतं येन तस्मै श्रीगुरवे महादेव्याकुक्षिरत्नं शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 25 अक्टूबर 2009 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 530 नो आपनो स्वाध्याय चालू छे। धर्म परिवर्तननी भीड़ अने संकटना समय महात्मा गांधीजीए परम कृपाळु देवनुं मार्गदर्शन माग्युं छे। अध्यात्म संबंधी 27 प्रश्नों एमने जे मूंझवता हता तेमणे पूछ्या छे। परम कृपाळु देव एना संक्षिप्त में जवाब आपे छे। विशेष विचारणा माटे एमनी साथे 5 ग्रंथों मोकलावेला छे। आपणे अत्यारे ए पत्रोनी विचारणा करीए छे प्रश्नोनी, अने ए प्रश्नमां 2 प्रश्नो आपणे विचारणा करी। प्रश्न त्रीजो, मोक्ष शुं छे? प्रश्न पहला ने बीजा नी अंदर पेटा भाग हता, अहींया कोई पेटा भाग नथी। मोक्ष शुं छे? सीधी बात, केम के मोक्ष ना कोई पेटा भाग पछी त्यां शुं छे ने केवुं होय ने ई कई वात नथी, निश्चित मोक्ष शुं छे। कृपाळु देव जवाब आपे छे, जे क्रोधादि अज्ञान भावमां देहादिमां आत्माने प्रतिबंध छे तेथी सर्वथा निवृत्ति थवी मुक्ति थवी ते मोक्षपद ज्ञानीओए कह्युं छे। ते सहज विचारता प्रमाणभूत लागे छे। प्रश्न जेटलो टूंको छे એટલો જ જવાબ ટૂંકો છે, પણ એટલો જ મોક્ષ મેળવવો કઠિન છે, કારણ કે આપણને એ પ્રત્યુત્તર સમજાતો નથી। જ્ઞાનીઓએ જે મોક્ષ કહ્યો છે એ તો કે છે સહજ વિચારતા, આપણી મુશ્કેલી એ છે કે આપણે સહજ વિચારી શકતા નથી। આપણા વિચારમાં આપણા સંસ્કાર, આપણા અભિપ્રાય, આપણી માન્યતાઓ, આપણું ગ્રહિત મિથ્યાત્વ એટલું બધું ભેળું થાય છે કે જીવ સહજપણે વિચારી ન શકે। આપણે કેવું સીધી સાદી વાત કેમ નથી પકડાતી, નહીં પકડાય, કેમ કે બાકીનું ઘણું આડું આવે છે। અને જ્ઞાનીઓએ સરસ શબ્દ વાપર્યો છે કે જ્ઞાન તો સહજ છે પણ જીવને કર્મ કયું છે? તો જ્ઞાનાવરણીય, આવરણ ગણા છે, એના આવરણ ગાઢ છે, વિચિત્ર પ્રકારે છે, અનેકવિધ પ્રકારે છે. અને જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી સહજ વિચાર કેવી રીતે થઈ શકે? બે વસ્તુ બતાવી, નિવૃત્તિ થવી ને મુક્તિ થવી શેનાથી? તો એક વાત, ક્રોધાદિ અજ્ઞાન ભાવ, ક્રોધ માન માયા લોભ, એ ચાર કષાય એના પેટા ભાગ, અને બીજા નવ કષાય. આવી પ્રકારનું જે મિથ્યાત્વ 25 પ્રકારે કહ્યું છે તે આ અજ્ઞાન ભાવ, એટલે વિભાવ ભાવ, જે આત્માનો સહજ ભાવ નથી. તે આ અજ્ઞાન ભાવ જે છે એ આત્માને પ્રતિબંધ છે, જીવને અનાદિના પરિભ્રમણનું કારણ અજ્ઞાન છે, અનંત કર્મોના કર્મના બંધનું કારણ અજ્ઞાન છે. અને જીવ પોતાને ભૂલી ગયો છે તે ભૂલી ગયા રૂપ અજ્ઞાન છે, અજ્ઞાનનું સ્વરૂપ છે. દેહાદિમાં આત્માને પ્રતિબંધ છે, એક તો આ અજ્ઞાનમાં આત્માને પ્રતિબંધ છે, અને બીજો દેહાદિમાં એ કર્મજન્ય જે આવરણ છે એ જે રૂપી છે, જે સંયોગમાં છે, જે પોતાની સાથે એક જ પ્રદેશે એક જ ક્ષેત્રે આત્માના પ્રદેશને અવગાહીને જે પરમાણુઓ રહ્યા છે એ બધા દેહાદિક એની સાથે છે, એનાથી ભિન્ન નથી, એ પોતે નથી, શરીર તે હું નથી, શરીર તે મારું નથી, હું શરીરમાં છું, હું શરીરમાં છું, છતાં શરીરથી ભિન્ન છું. દૂધ અને પાણી જેમ એક જ ક્ષેત્રે મેળવણી થઈ ગઈ હોય, ભેળસેળ થઈ ગઈ હોય, છતાં દૂધ તે દૂધ છે અને પાણી તે પાણી છે. આમ એક જ ક્ષેત્રને અવગાહીને રહેલા જળ પરમાણુઓ અને ચેતનના પ્રદેશો ક્ષેત્રથી જરાય દૂર નથી, અને છતાં બંનેની જાત જુદી છે, બંને પદાર્થ ભિન્ન છે. અને એ જે પદાર્થ જડના છે, રૂપી છે, શરીર છે, દેહ છે, એ આ આત્માને પ્રતિબંધ છે. કેવી રીતે પ્રતિબંધ છે? તો સંયોગમાં હોવાને કારણે એને એ પોતારૂપ લાગે છે, પોતે તે છે એવું લાગે છે, દેહમાં આત્મબુદ્ધિ થઈ જાય છે.
દેહ જીવ એક રૂપે ભાસે છે, અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવનો જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.
કેટલી બધી ભ્રાંતિ થઈ છે. ક્રિયાની તમામ પ્રવૃત્તિ હું આત્મા છું એ રીતે થવાની બદલે દેહની રીતે થાય છે, એટલે એની ઉત્પત્તિ, રોગ, શોક, દુઃખ, મૃત્યુ, આ બધું જ દેહનો જે સ્વભાવ છે એ જીવમાં જણાય. અને બધી જ રીતે એ પ્રવૃત્તિ, હું જન્મ્યો, હું મરી જઈશ, મને રોગ આવ્યો, આ ખેદકારક પ્રસંગ મને થયો, વગેરે વગેરે અનેક પ્રકારની ભ્રાંતિ. અને કોઈ એને ભ્રાંતિ કહે તો એમ લાગે કે સામાન ઉપરી ગયું લાગે છે, આ તો દીવા જેવું સ્પષ્ટ છે કે મને આ બધું થયું છે. પણ જ્ઞાની કહે છે ના, તું તેનાથી ભિન્ન છો, એ તો પર્યાયમાં થયું છે, એ પર્યાય એવી છે કે ટકવાની નથી, રોગ પણ ટકી શકતો નથી, શોક પણ ટકી શકતો નથી. જે જે વિભાવ ભાવ છે તે અલ્પકાલીન છે, ચિરકાલીન નથી, જીવની સાથે કાયમના રૂપમાં સનાતન શાશ્વત રૂપે જોડાયેલા નથી, સંયોગ સંબંધે છે. અને જેનો સંયોગ સંબંધ છે એને વિયોગ નિશ્ચિત છે. પણ જીવને આ લક્ષમાં નથી આવતું, એનું કારણ અજ્ઞાન. આ અજ્ઞાન છે એ મોટો જીવને પ્રતિબંધ છે. દેહ પ્રતિબંધ છે, આ વિભાવ ભાવ પણ દેહને જીવને પ્રતિબંધરૂપ છે. એટલે વિભાવ ભાવ સાથે પણ આ જીવને આત્મીયતા છે, લાગણી, સ્નેહ, આસક્તિ, મોહ, આ બધા વિભાવ ભાવ છે, વિકારો છે, મનના વિકારો છે. છતાં જીવને એ ભાવ પોતાના છે અને પોતે કેટલી સરસ લાગણી વ્યક્ત કરી, પોતે કેટલો ખેદ વ્યક્ત કર્યો, પોતાને કેવો સામા પ્રત્યે, પદાર્થ પ્રત્યે કેવી આસક્તિ છે, એમાં એને એનું અભિમાન વર્તે છે. જ્ઞાની કે છે આ તો વિકાર છે, આસક્તિ એ તારો સ્વભાવ નથી, તું જ્ઞાતા દ્રષ્ટાથી વિશેષ આગળ વધી ન શકે. અને વિશેષ આગળ વધવું એનું નામ જ વિભાવ. સ્વભાવથી આગળ જવું, વિશેષ જવું તે વિભાવ. અહીંયા કહ્યું આ બધા જે પ્રતિબંધ છે તેનાથી સર્વથા નિવૃત્તિ થવી. આ દેહાદિક બધા પ્રતિબંધ છે. આ મોક્ષનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ કે પ્રતિબંધ રહિત આત્મા એટલે મોક્ષ, અને પ્રતિબંધ સહિત આત્મા એટલે સંસાર. આત્મસિદ્ધિમાં ભગવાને આ વ્યાખ્યા આપી દીધી.
દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ.
આ દેહાદિક નો સંયોગ છે. દેહાદિક કહેતા તમામ વિભાવો, નો કર્મ, કર્મ અને ભાવ કર્મ, આ બધા પ્રતિબંધ રૂપ જે આવરણ છે એનો આત્યંતિક વિયોગ થવો જોઈએ. મોક્ષ એટલે દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. આત્યંતિક વિયોગ એટલે એવો વિયોગ થાય કે ફરી એનો સંયોગ થવા ન પામે તે. આત્યંતિક આપણે કહીએ ડોક્ટરને કે આ ગુમડું છે મૂળમાંથી મટાવી દેજો, એટલે ફરી ક્યારે ઉદ્ભવ ન થાય, ફરી ક્યારે એ ઉત્પત્તિ ન થાય, આવો આત્યંતિક. મોક્ષની આ વ્યાખ્યા છે કે ક્રોધાદી અજ્ઞાન ભાવમાં, દેહાદીમાં આત્માને પ્રતિબંધ છે તેની સર્વથા નિવૃત્તિ થવી, તે મોક્ષપદ જ્ઞાનીઓએ કહ્યું છે. જ્ઞાનીઓએ તો કહ્યું છે કે તને જે પ્રતિબંધ છે એનાથી જો તું મુક્ત થઈ જા તો તે મોક્ષપદ છે. પ્રતિબંધ બે પ્રકારના છે, એક ભાવ સ્વરૂપ એટલે વિભાવ પ્રતિબંધ છે, અને બીજું રૂપી સ્વરૂપ એટલે દેહ આદિક જે કઈ સંયોગો છે તે. એ પછી સંયોગો સચિત હોય કે અચિત હોય, આ બધા સંયોગો પ્રતિબંધ છે. અને પોતાના જે ભાવ છે, વિભાવ રૂપ છે, વિકારો છે મનના, અજ્ઞાનજન્ય, એ પ્રતિબંધ છે. આ બે પ્રતિબંધ જે છે આત્માને, તેનાથી સર્વથા નિવૃત્તિ, ટેમ્પરરી નહીં. આપણે સામાયિક કરીએ તો ટેમ્પરરી, નિયમને આધે. ઉપશમ ભાવ ખરો પણ નિયમને આધે. અહીંયા કહ્યું છે કે મોક્ષની અંદર કોઈ નિયમને આધીન નથી, સર્વકાલે. તો અહીંયા કહે છે કે તેની સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી. આત્મા અજ્ઞાન ભાવથી મુક્ત થયો એ મોક્ષ, આત્મા વિભાવથી મુક્ત થયો તે મોક્ષ, આત્મા પ્રતિબંધ રૂપ સંયોગથી મુક્ત થયો તે મોક્ષ. પણ સર્વથા થવો જોઈએ એમ જ્ઞાનીઓએ કહ્યું છે તે સહજ વિચારતા પ્રમાણભૂત લાગે છે. એક સહજ વિચાર અને બીજું પ્રમાણભૂત. જ્ઞાનીની વાણી નય નિક્ષેપમાં રોકાતી નથી, નયાતીત હોય છે, એને પ્રમાણ હોય છે, અને સૌથી શ્રેષ્ઠ પ્રમાણ અનુભવ પ્રમાણ છે. ઇતિહાસ પ્રમાણ, આગમ પ્રમાણ, પરંપરા પ્રમાણ, અનેક પ્રકારના પ્રમાણો છે. પણ ન્યાયશાસ્ત્રની અંદર અને જૈન દર્શને જે પ્રમાણને સર્વશ્રેષ્ઠ માન્યું છે તે અનુભવ પ્રમાણ. કે તું બધી વાત બધેથી બધા રૂપમાં સ્વીકારજે, બુદ્ધિથી સ્વીકારતો નહીં. એ બુદ્ધિનો તારો સ્વીકાર એ અંતિમ નથી. એટલે તર્ક પ્રમાણ, બુદ્ધિ પ્રમાણ, પરંપરા પ્રમાણ, આગમ પ્રમાણ, આ બધા પ્રમાણથી શ્રેષ્ઠ જ્યારે તારે નિર્ણય કરવો હોય ત્યારે અનુભવ પ્રમાણ એ શ્રેષ્ઠ છે. કૃપાળુદેવે એક જ શબ્દ આપી દીધો, એક વાક્ય લખ્યું છે કે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. બહુ મોટું વાક્ય છે, બહુ જબરજસ્ત વાક્ય છે. ખૂબ વિચાર કરવો પડે જેની અંદર. શાસ્ત્ર જ્ઞાન એ તો અનુભવીઓની જ વાણીનો નિચોડ છે, પણ જ્યાં સુધી એ શાસ્ત્ર છે ત્યાં સુધી તારા માટે પર થયું. અને અનુભવની અંદર આ મારો નિજનો અનુભવ છે, તો પર અને સ્વનો ભેદ બહુ સૂક્ષ્મતાથી પકડવો પડે. ત્યાં શાસ્ત્રની કોઈ અસાધના નથી, વિરાધના નથી, અવજ્ઞા નથી, કારણ કે અનુભવ જ્ઞાનનો આધાર શાસ્ત્ર જ્ઞાન જ થવાનો છે. નહીં તો ભ્રાંતિનું અનુભવ જ્ઞાન થાય, પણ ભ્રાંતિ નહીં, શાસ્ત્રથી જ. અનુભવનું જ નિચોડ છે, અનંતા જ્ઞાની પુરુષોના અનુભવનો નિચોડ છે. પણ એ અનુભવને તું જ્યારે અવધાર કર અને પછી તારા ધ્યાનની અંદર એ જ્યારે તારી પોતાની સમજ, તારો પોતાનો અનુભવ બને, એ અનુભવ પ્રમાણ હવે સાચું. કોઈ કે હું આત્મા છું, હા તો કે સમયસારમાં કહ્યું છે એવો હું આત્મા છું, ત્યાં સુધી તું આત્મા નથી. આની અંદર કયો છે એવો હું આત્મા છું, આ શાસ્ત્ર પ્રમાણે હું આમ છું, આ શાસ્ત્ર પ્રમાણે હું આમ છું, તો તારા સંબંધી તારો નિર્ણય એ હજુ અનુભવનો નિર્ણય નથી, પગી જવાનો. જરાક કોઈ બીજો તર્ક આવશે, જરા કોઈ બીજો અજ્ઞાનનો ચમકારો આવશે, ક્યાંક મોહનો ધક્કો લાગશે, ક્યાંક ઉદયનો ધક્કો લાગશે, આ પાછો પાટલી બદલાવી નાખવા. આ મારું નથી એમ નક્કી કર્યું, શેના આધારે કર્યું? તો કે શાસ્ત્રમાં કીધું છે કોઈ કોઈનું નથી. અને પછી જરાક કઈ ફેરફાર થયો તે ઊંધે કાન પડશે, કારણ કે અનુભવ જ્ઞાન નથી. બહુ વિચારવાનું. એટલે જ જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે જેટલો જેટલો સદબોધનું શ્રવણ થાય, સત્સંગ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, જેટલો જેટલો સદબોધનો શ્રવણ થાય તે પ્રકારની અંદર જીવે સ્વયં નિધિ ધ્યાસન અનુપ્રેક્ષા કરવી, જેથી તે બોધ એનો પોતાનો અનુભવ બને. અને અનુભવ બન્યા પછી એ નિશંક બને, ત્યાં સુધી નિશંક નહીં બને એને અનુભવ જ્ઞાનમાં લેવું પડશે. તે સહજ વિચારતા પ્રમાણભૂત લાગે છે. જ્ઞાનીઓએ આ વાત કહી, પણ હું તો હવે મારા અનુભવથી કહું છું કે વાત બરોબર છે, પ્રમાણભૂત છે. પ્રમાણભૂત છે એટલે મારા પોતાના નિજના અનુભવની અંદર આ વાત હવે નિશંક છે. હવે કદાચ કોઈ જેની પાસેથી મેં સાંભળ્યું એ આવીને મને કહે કે આમ નથી, તો પણ આવી વાત ખોટી એની. મારો અનુભવ સાચો. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો, માત્ર મનનો આમળો, જીનવર કહે છે જ્ઞાન તેને, ભવ્ય જીવો સાંભળો. કેટલી આકરી વાત છે, શાસ્ત્રને મનનો આમળો કીધો, પણ તારી કલ્પનાને. શાસ્ત્રમાં દોષ નથી, તારી કલ્પના તે મેળવી છે. તારા અભિપ્રાયથી તું શાસ્ત્ર વાંચે, તું શાસ્ત્ર વાંચે ને તું અભિપ્રાય બનાવ, જો ફેર કેટલો છે એ સમજાય છે. આપણે આપણા અભિપ્રાયથી સ્વાધ્યાય સાંભળીએ, આપણે આપણા અભિપ્રાયથી શાસ્ત્ર વાંચીએ, જ્ઞાની કે છે ના, તું એને સાંભળીને પછી તારો અભિપ્રાય બનાવ. એટલે પછી તો બનાવવા પ્રોસેસ જોઈએ. એ પ્રોસેસ છે ચિંતનની, અંતર્મુખ વિચારણાની. અને અંતર્મુખ વિચારણા માટે થઈને એની શરત છે,
એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા.
આ અનુભવ ક્યારે થશે? સિદ્ધાંતોનો, તત્વનો. તે વિચાર કર્યો શાંત ભાવે, એટલે મનના આ સંસાર સાથેના બધા સંગ પ્રસંગને એકવાર બાજુ ઉપર કરી દે, અને વિવેકપૂર્વક, આ વિવેકની અંદર મારો પોતાનો મત એ પણ પ્રતિબંધ છે, વિવેકમાં કોરી પાટી છે, હું કશું જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરીને જ્ઞાનીના શરણે જવું કે શાસ્ત્રના શરણે જવું, એમાં જે લખ્યું છે તે મને પ્રમાણ છે, એનો હું વિચાર કરીશ. વિવેક એ છે કે હું કંઈ જાણતો નથી, જે પોતાની માન્યતા સાથે શાસ્ત્ર વાંચે છે, સ્વાધ્યાયનું શ્રવણ કરે છે, એ તો મનમાં ગુમરાતો જ હોય છે, કારણ કે હંમેશ એ તુલના જ કરતો હોય છે, તુલના જ કરતો હોય છે, અને પોતાની જાણકારીનું મેળવણી કરતો હોય. હું આ જાણું છું, હું આ જાણું છું, અહીંયા છે ને અહીંયા છે ને, આમ પાના ફેરવે ને આમ પાના. અત્યારે તું સાંભળ, એક ચિત્તે સાંભળ, કશું જ જાણતો નથી એવી ભૂમિકામાં આવીને સાંભળ. પણ આપણામાં આવી શિષ્ય થવાની, આવી શ્રોતા થવાની યોગ્યતા પણ આપણે ગુમાવી દીધી છે. હજુ અહંકાર જાગે છે. જાગૃત અહંકાર આપણને જ્ઞાનીના ઉદ્ઘોષિત સત્યની સમીપ જવા દેતી નથી, એટલે તરત જ આપણો અભિપ્રાય તૈયાર જ છે. કોઈ પૂછે કેવું ગયું, એટલે આપણો અભિપ્રાય તૈયાર જ છે. આપણે અભિપ્રાયના અનુભવની અંદર જવાનું છે અને પછી અભિપ્રાય નક્કી કરવાનો છે, પણ એ પ્રોસેસ ક્યારે આવતી નથી જીવનમાં. એટલે કાળ અનંતો જાય છે શાસ્ત્ર ધ્યાનમાં, પરંતુ જીવને સત્યનું પ્રકાશનું કિરણ જે લાદવું જોઈએ, અનુભવનું, તે લાદતું નથી. જ્ઞાની કહે છે સહજ વિચારતા પ્રમાણભૂત લાગે છે. કૃપાળુદેવે કેટલાય પત્રોની અંદર એમણે જે વાત લખી હોય તેમ લખ્યું કે આ અનુભવ વચન પ્રમાણિક ગુણ. 76મો પાઠ સત્પુરુષને શોધ, એમાં પણ લખ્યું છે. પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈજે, ત્યાં સુધી આપણને મજા આવે, જરા રાડુ પાડવાની મજા આવે, લઈ જાજે મારી પાસે જ મોક્ષ. પણ પછી એને લખ્યું છે કે આ અનુભવ વચન પ્રમાણિક ગુણ, તો એ પુરુષ પ્રત્યે આપણે સમર્પિત થઈ કે ઓહો, આ જે કઈ વાત લખે છે એ ઘોષણા નથી, એ કોઈ ખોટું વચન આપવાની વાત નથી, એ તો કે છે અનુભવ વચન છે. અને પછી શબ્દ લખ્યો પ્રમાણિક ગુણ. આપણને હજી આવા સદવચનો જ્ઞાનીના સાંભળતી વખતે આ પ્રમાણિક છે એવું નથી લાગતું. આપણને એમ થાય કે હજી આપણા વિચાર સાથે હજી જરાક એ ટેલી થઈ જાય પછી મજા આવી જાય. તો જ્ઞાનીનું વચન શ્રેષ્ઠ છે નહીં, મારું હું જે માનતો હતો ને આ બસ હું આ જ કહેતો હતો, તો કેનો પ્રમોદ કર્યો તે? એમ થવું છે કે ઓહો હો, મારી પણ માન્યતા જ્ઞાની સાથે, એની બદલે એને વિપરીત ભાવ આવે છે કે હું માનતો હતો એમાં જ આવ્યું. આ અહમ કેટલો બધો સૂક્ષ્મ છે. જ્ઞાની કે છે સૂક્ષ્મ અહંકારને પકડવો ઘણો, આને સ્વચ્છંદ કહીએ. એટલે કૃપાળુદેવે કહ્યું કે સદપુરુષ મળ્યા, સદગુરુ મળ્યા, પણ સ્વચ્છંદ ટળ્યો નહીં તો હાથમાં કઈ ન આવ્યું. સ્વચ્છંદ ઉભો રાખીને ગયો, રોકે જીવ સ્વચ્છંદ હતો. તારો જે છે તે એકવાર રોકી દે તું. રોકે જીવ સ્વચ્છંદ હતો પામે અવશ્ય મોક્ષ. આ અડધું ચરણ સમજાય આપણને, રોકવાની વાત કરી. તું એકવાર જયારે જ્ઞાની પાસે ગયો છું, અથવા તો ક્યારે તું જ્ઞાનીનો બોધ સાંભળે છે, તું સાંભળે છે ત્યારે ખબર છે કે તું છાપું નથી સાંભળતો, મેગેઝિન નથી સાંભળતો, કોઈ વાર્તાની નવલકથાની ચોપડીઓ નથી વંચાતી અહીંયા. જ્ઞાનીનો બોધ વંચાય છે. ભગવાન પરમ કૃપાળુ દેવ પરમાત્માના વચનો વંચાય છે. તે સમયે તું તારા મનની અંદર હું કઈ જાણતો નથી, ભાવ લાવી શકતો નથી, ત્યારે પોતાના સ્વચ્છંદને રોકતો નથી, તો ત્યાં સુધી સ્વાધ્યાયમાં પ્રવેશ થતો જ નથી. એટલે આપણી કેટલા પ્રકારની સ્વાધ્યાય યાત્રા પણ જોઈએ તેવી પરિણામકારી થતી નથી. પછી વચનામૃત એક વાર વાંચ્યું કે 10 વાર વાંચ્યું એની વાત કરશો નહીં. એક વાર વાંચ્યું હોય તો તું અંદર વયો ગયો. એને તને પકડી લીધું. એ ક્યારે પકડે તને? તું ન હોતો, તારો સ્વચ્છંદ હોય તો એ શું કરે? ન પકડે. મોક્ષપદ સહજ વિચાર અને પ્રમાણભૂત કીધું છે. અને આત્મસિદ્ધિની અંદર આત્માની આટલી બધી ઉત્કૃષ્ટ વાતો, આવું અવ્યક્તનું આવું સ્વરૂપ વ્યક્ત કર્યું, છતાં પણ કે છે
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.
આત્માની આટલી બધી અદ્ભુત શક્તિઓ છે. શુદ્ધ છે, બુદ્ધ છે, સ્વયં જ્યોતિ છે, ચૈતન્ય ઘન છે. પણ શું તને કેવું અમારે? કારણ કે શબ્દો છે, શબ્દથી પર એની અનુભૂતિ એ આત્મા છે. શુદ્ધની અનુભૂતિ આત્મા છે, બુદ્ધની અનુભૂતિ આત્મા છે, સ્વયં જ્યોતિની અનુભૂતિ આત્મા છે. પણ તું તો શબ્દમાં રોકાઈ ગયો. આપણે તો શબ્દથી આગળ વધી શકતા નથી અને શબ્દના અર્ધઘટનમાં પડ્યા. અનુભૂતિમાં પડવાનું છે. બીજું કહીએ કેટલું, કે છે અમારે તો કહી શકાય પણ કેટલું કેવું હવે? પણ આત્માને તો સાહેબ પામવો છે. અમારે સાંભળવો હોય તો કહેવાય, હજી બીજું કહેવાય, વધારે કહેવાય. પણ આત્માને સાંભળવો છે કે પામવો છે? એટલે કે છે કે સાંભળવાનું બંધ કર, હવે તું કર વિચાર તો પામ. અમે જે કહ્યું છે પાંચે પાંચ પદની અંદર જે તને આત્માનું સ્વરૂપ કહ્યું છે એ વિચારજે, અને છઠ્ઠા પદની અંદર જે કહ્યું છે તે આચરજે. તો કર વિચાર તો પામ, અને વિચાર અને આચાર એ એક જ સિક્કાની બે બાજુ છે. તો વિચાર કર અને આચાર ન કર, અને આચાર વિચાર વિના ના કર, આ બે ખોટું. સરસ વાત જ્ઞાનીઓની. મર્મ છે બધું. આ મર્મ પકડાઈ જાય, માર્ગ ઘણો ટૂંકો થઈ જાય. ઘણી જગ્યાએ આપણે અથડાતા હશું, ગોથા ખાતા હશું. સીધો રસ્તો આપી દે, સ્વચ્છંદને રોકી દે, આટલું જ કર. અને સ્વચ્છંદને રોકવો છે તો જે હું પણ જાગૃત છે એને સમાવી દે. અહંભાવ જે જાગૃત છે એને સમાવી દે. ક્યાંક બુદ્ધિનો અહમ છે, ક્યાંક પદનો અહમ છે, ક્યાંક પ્રતિષ્ઠાનો અહમ છે, ક્યાંક હું પણ બહુ મોટું થઈ ગયું છે. સંસાર છે ને ભાઈ, એ મોટું થઈ ગયેલું હું પણાને પણ પાછું વાળવું બહુ આકરું છે, કઠિન છે. જગત નથી નડતું, પોતે જ પોતાને નડે છે. હું કેમ છોડી શકું? પોતે જ પોતાને નડે છે. એટલે રોકવાનું વાત કર્યું. કોઈ બીજો ન રોકે સ્વચ્છંદને. વિચારીએ, એક એક લીટીનો અર્થ વિચારીએ કે રોકે જીવ સ્વચ્છંદ તો એમાં રોકનાર કોઈ બીજો નથી, પોતે જ પોતાને રોકવો, સ્વચ્છંદથી રોકવો. તે સહજ વિચારતા પ્રમાણભૂત લાગે છે. કર વિચારતો પામમાં મોક્ષ શું છે? ને જવાબ આપ્યો ગાંધીને કે તમે સહજપણે વિચારજો, તમને સમજાઈ જશે. મોક્ષ શું છે? એ વિચારથી મળશે. આત્મા વિચારથી મળશે. અને શ્રીમદ રાજચંદ્રજીનો આ વિચાર યોગ અદ્ભુત યોગ છે. યોગ તો ઘણા પ્રકારના છે. જ્ઞાન યોગ છે, કર્મ યોગ છે, ભક્તિ યોગ છે, તપ યોગ છે, હઠ યોગ છે, મંત્ર યોગ છે, લય યોગ છે, જપ યોગ છે, અનેકવિધ પ્રકારે યોગ માર્ગ છે. કે જે યોગ માર્ગ જીવને મોક્ષ સાથે જોડે છે અને એને માટેના એટલા બધા આખું શાસ્ત્ર દર્શન છે યોગનું, આખું અનંત પ્રકારના અસંખ્ય યોગ, અસંખ્ય જે કયા કૃપાળદેવ લખે છે, અસંખ્ય યોગો કયા છે જ્ઞાનીઓએ. તો શ્રીમદ રાજચંદ્રજી નવો યોગ આપણને કયો, વિચાર યોગ. કર વિચાર તો પામ. શું આવ્યું? નિયમ આવ્યો, નિયમ આવ્યો, આસન આવ્યું, પ્રાણાયામ આવ્યું. જે હઠયોગના ચાર ભાગ છે એ ન આવ્યા. ધારણા, ધ્યાન અને સમાધિ આવી. જે મનોયોગ છે, જે રાજયોગ છે, એ રાજયોગના ત્રણ અંગ છે, ચાર અંગ છે, હઠયોગના છે, દેહ યોગના છે, અને બે વચ્ચેનું પાંચમું પ્રત્યાખ્યાન, એ આનાથી અટકવું ને આમાં જવું એ પ્રત્યાખ્યાન છે. પણ ચાર હોય તો એનું પ્રત્યાખ્યાન કરવું, યાર ચારને જ પેલા ગૌણ કર્યા છે. તો મનો રાજયોગ છે એ ત્રણ પ્રકારનો છે, ધારણા, ધ્યાન અને સમાધિ, અને એનો આધાર છે વિચાર. સંઘની જીવ જ રાજયોગમાં જઈ શકે, અસંગનીનું કામ નથી, કેમ કે એનું સાધન જ નથી એની પાસે. પંચેન્દ્રિય હોવા છતાં એની પાસે સંઘનીપણાનું સાધન નથી. આ સંઘનીપણું છે એ વિચાર કરી શકે છે, કારણ કે વિચારની સંધિ અને અનુસંધાન કરી શકે છે. જ્યાં અનુસંધાન નથી ત્યાં વિચાર નથી. પ્રાણીઓનો વિચાર છે એને અનુસંધાન વિનાનો જ વિચાર. આપણને લાગે કે બિલાડી પણ બહુ ચપ્પડ છે, વાંદરો ચપ્પડ છે, કૂતરો પણ ઘણો ચપ્પડ છે, અને ઘણા તો પોતાના કૂતરાના દીકરા કરતા પણ વખાણ કરતા હોય. પણ ભાઈ, એનો વિચારયોગ નથી, સંઘનીપણું નથી એમાં. એ તો જેમ કોમ્પ્યુટરનું સંઘનીપણું કેવું ગણાય, જેવો પ્રોગ્રામ આપ્યો હોય તેવું, એથી વિશેષ તો એમ સમજતું. સંઘનીપણું કેવળ મનુષ્ય જીવને છે, જે ભૂતકાળનું અનુસંધાન લઈ શકે છે, વર્તમાનના સંધાનમાં રહે છે અને ભવિષ્યનું સરસંધાન કરી શકે છે. આ સંઘનીપણાનું કેટલું મહત્વ છે એનો પ્રારંભ, એનું પ્રાથમિકતા એબીસીડી એ વિચાર. સ્વસ્થ વિચાર કરો, જ્ઞાનીઓએ શબ્દ પ્રયોગ મૂક્યો છે, યથાર્થ વિચાર કરો. અને એ યથાર્થ વિચાર કરવા માટે કહ્યું કે શાંત ભાવથી કરજે. તારા ભાવમાં પહેલા આવી જજે, પરભાવમાંથી જરા નીકળી જાય થોડો સમય, અને વિવેકથી કરજે, જાગૃત રાખજે. તારી પાસે જે સંઘનીપણું છે એ સંઘનીપણામાં જે તને અનુસંધાન કરવાની શક્તિ છે, હિત અહિત, નિત્ય અનિત્ય, જડ ચેતન, શ્રેય પ્રેય, ક્ષણિક ક્ષણભંગુર અને શાશ્વત, આ બધા વિચારના પાસા છે. આ સંઘની કરી શકશે, અસંગનીનું કામ નથી, એની ક્ષમતા નથી. આવું જીવને અદભુત સાધન મળ્યું છે, જન્મજાત મળ્યું છે, આમાં તે શું પ્રાપ્ત, તે શું કર્યું આમાં? એટલે કહું કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. એ માનવ દેહમાં રહેલી શુભ એ તારું રૂપ નથી, એ તારા શરીરના અંગોપાંગ નથી, એ તારી વિચાર શક્તિની સમૃદ્ધિ છે. આવો માનવ દેહ કે જેમાં જીવ મોક્ષ પદનો વિચાર કરી શકે, જીવ નિજ સ્વરૂપની પ્રાપ્તિનો વિચાર કરી શકે, અદ્ભુત છે. આવો માનવ દેહ મળ્યો છે, કારણ કે તોય અરે ભવચક્રનો આંટો નહીં એ કેટડ્યો. આ શુભનો ત્યાં લક્ષણ આપ્યું છે કે ભવનો આંટો ટળે એ શુભ. તો રૂપથી ન ટળે, બળથી ન ટળે, બળ તો બળદી એને છે, રૂપ ગધેડાને છે, કોઈનો આંટો ન ટળે, સંસ્થાનથી ન ટળે, પૈસાથી ન ટળે. તને પ્રાપ્ત થયું છે જબરજસ્ત એક તત્વ, સંઘનીપણું, વિચાર કરવાની તાકાત છે. એ તને ભવના આંટા એટલા માટે કે ભવ કહેતા તારે આખું અનંતનું પરિભ્રમણનું અનુસંધાન લેવું પડે અને સરસંધાન કરવું પડે મોક્ષનું, કેમ કે એ પરિભ્રમણ ટાળવું છે. ગતિ આ ગતિનું, જન્મ મરણનું આ અનુસંધાન જે કરી શકે, આ છે જબરજસ્ત તાકાત સંઘનીપણાની. અને આ સંઘનીપણાનું પ્રાથમિક જે છે અવસ્થા વિચાર, બસ એને યથાર્થ બનાવ. એ વિચારના માધ્યમને જ પકડી લે, અને એમાંથી જ તું પ્રમાણભૂત એવા મોક્ષ તત્વને મેળવી લે. કેટલી અદભુત વાત! શ્રીમદ રાજચંદ્રજીએ જે પોતાના બોધની અંદર પત્ર દ્વારા આપીને કહ્યું છે, અદભુત સત્યો એની અંદર મૂક્યા છે. પકડાય નહીં, ક્યારેક જાગૃતિ ઓછી હોય તો ન પકડાય, કઈ વાંધો નહીં. તો ત્યારે સમજવું કે હજુ શાંત ભાવ નથી આપણો, તો સમજવું કે હજુ વિવેકની જાગૃતિ ઓછી છે. એટલે પ્રભુના બોધનો આશય મને પકડાતો નથી. પ્રશ્ન ચોથો, મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય? બસ આટલો જ પ્રશ્ન છે. ગાંધીના બેરિસ્ટરના પ્રશ્નો છે, આપણે પછી વિચારવું પડે કે પ્રશ્ન પૂછનાર કોણ છે? બેરિસ્ટર છે. એટલે કે મોક્ષ મળશે કે નહીં એને ખબર હતી કે મોક્ષ શું છે, એટલા તો હમણાં કહેવાના, મોક્ષ એટલે ભૌતિક જન્મ મરણથી મુક્તિ. બધી વાત સાચી, આ તો સામે પ્રશ્ન, સામે પેટા પ્રશ્ન તૈયાર જ છે. કોર્ટની કાર્યવાહીમાં ગયા હો તો તમને ક્વેશ્ચન અને ક્રોસ એક્ઝામિનેશન આવે છે. એ ક્રોસ એક્ઝામિનેશન એટલે શું? એને ખબર જ છે કે આ જવાબ દેશે તો એને તરત જ તૈયાર જ હોય. એટલો બધો બાહોશ વકીલ હોય કે આ સાક્ષી આમ જ બોલવાનો છે એને ખબર હોય, અને એમ જ બોલાવે એવો એ પ્રશ્ન કરે, એટલે ઓલો એ બોલે જ, અને બોલે એટલે એવો ક્રોસ કરે સામે, એનો પ્રશ્ન ત્યારે ત્યાં તૈયાર ન કરે, તૈયાર જ હોય, એની બ્રીફમાં બધું લખેલું હોય. બસ આ સફળ વકીલ છે, જાણે જ છે, એ આ વકીલાત કરે છે ગાંધી. કે મોક્ષ છે બરોબર છે, પણ મોક્ષ મળશે કે નહીં, મોક્ષ મળશે કે નહીં તે ચોક્કસ રીતે પાછું. ના ના, દરેક પણ મોક્ષ મળશે, મનુષ્ય માત્ર મોક્ષ ને એવી વાત નથી જોતી. ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય? મારે ભવિષ્યમાં જ જાણવું મને મોક્ષ મળશે કે નહીં, મારે ક્યારે જાણવું છે? ત્યારે આપણને આવો ભાવ આવ્યો પ્રભુની ભક્તિ કરતા કે પ્રભુ મને કહો આ દેહની અંદર જ મુક્તિ થાય કે નહીં, એ હું જાણી શકું કે અમે જઈશું મોક્ષ. એક વાર જો આ શ્રદ્ધા આવી આ દેહમાં જ કે ના મોક્ષ જવાશે, પછી ભલે ત્રણ ભાવ બાકી હોય કે પંદર ભાવ બાકી હોય, પણ એક વાર પ્રતીતિ આવે કે આ દેહમાં જ જવાય, અથવા આ દેહમાં જ પ્રતીતિ આવી જાય કે હવે મારા પરિભ્રમણનો અંત આવી ગયો છે, હવે કાળ ટૂંકાઈ ગયો, અનંતની વાત હવે અલ્પમાં આવીને બેસી છે, અનંતની વાત અલ્પમાં આવી છે, અનંત સંસાર હવે પરિત સંસાર, મર્યાદિત સંસાર થયો છે, સીમિત થયો છે. આવી જો પ્રતીતિ થાય તો ભક્ત અને ભગવાન એના ઉદાહરણો અનેકના અને અનેકના જીવનમાં બનેલી ઘટનાઓ, કે જે ઝાડ નીચે તો ઊભો છું, આંબલીનું ઝાડ હતું, એના જેટલા પાંદડા છે એટલા પાંદડાના અવતાર પછી તારો મોક્ષ થવાનો છે. એટલે ઓલાએ શું કર્યું? નાચવા માંડ્યો. વાહ પ્રભુ, તમે મને અનંતમાંથી ગણતરીમાં લાવી દીધો, અનંતમાંથી અસંખ્યાત, અસંખ્યાતમાંથી સંખ્યાત, અને સંખ્યાતમાંથી પણ મર્યાદા. બસ અછાણના પાંદડા છે એટલા જ ભાવ કાઢવાના આવે અને મારો મોક્ષ? આવું પ્રભુનું વચન છે? પ્રતીતિ થઈ, વાહ, ભગવાન કોઈ દી ખોટું કહીએ નહીં ભક્તને, મારો મોક્ષ થવાનો છે, બસ આટલા ભાવ પછી હું હવે છૂટી જવાનો છું, એટલી બધી પ્રતીતિનો આનંદ પ્રવર્તે છે. પરિણામ શું આવ્યું? તત્કાળ મોક્ષ થયો. ભાવધારા છે, પોતાની ભાવધારા શુદ્ધ થાય એને રોકનાર કોણ છે? જે શ્રેણીએ ચડે છે એની નિર્જરા કેવી થાય? અનંત ગુણી. આપણે બધું બોલીએ પણ આપણે કઈ ખબર ના પડે પછી. અનંત ગુણી, અનંત શ્રેણી, શ્રેણી નિર્જરા, શ્રેણી નિર્જરા એટલે ધબ 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 તો પતિ જ ગયું, એમાં ક્યાં વાત રહી? જ્ઞાનીઓ કીધું, લાંબો આખો એક સામટો ગોટો કે સિંદરી દડો છે એ આખી દોડો સિંદ્રીનો છે ને છેડો હળગાવ્યો છે, અને એ બસ ધીરે 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 હળગે, તોડો જુએ કે આવડો મોટો ગંઠો માંદો છે, આ કેદી હળગશે. પણ નીચે કાપણું કરીને પકડીને નાખે અંદર તો પૂરું થઈ ગયું. આવી રીતે જન્મો જન્મના કર્મો, પ્રતિબંધો, અંતરાયો ક્ષણ વારમાં થાય છે. અને આ કૃપાળુ દેવ સહિત અનંત જ્ઞાનીઓએ કહ્યું છે કે કર્મો ગણી ગણીને નથી નાખવાના, બાળવાના નથી, એક સામટો ગોટો વાળી દેવાનો છે. અને ધ્યાન જેવું બીજું એકેય સાધન નથી, જ્ઞાન જેવું બીજું એકેય સાધન નથી. જ્ઞાન અને ધ્યાન બે પર્યાયવાચક છે. જ્ઞાનમાં સ્થિરતા એ ધ્યાન છે, પણ જ્ઞાન હોય તો જ ધ્યાન થાય. કોઈ એમ કે ધ્યાન કરીશ, જ્ઞાનની જરૂર નથી, તો અજ્ઞાનના ધ્યાનથી કોઈ દી મોક્ષ ન થાય. તો જ્ઞાન અને ધ્યાન એટલે કહ્યું કે એક જ્ઞાની અથવા ધ્યાની એની એક ક્ષણમાં, એની અંતર મુહૂર્તમાં કરોડો કર્મોની કરોડો કરોડ ખપાવે છે. અજ્ઞાની અનંત કાળ સુધી પણ અનંત પ્રકારની તપ અને કાષ્ટપૂર્વક સાધના કરે તો પણ જે કર્મો ખપાવી શકતો નથી તે એક જ્ઞાની ધ્યાનની એક પળમાં ખપાવે છે. હિસાબ તો આ છે, ગણિત આ છે, બાંધવાનું ગણિત જુદું અને છૂટવાનું બે ફોર્મ્યુલા જુદી છે. બાંધવાની છે તો તું અનંતાનું મંદી પણ બાંધી શકીશ, ક્રમે ક્રમે પણ બાંધી શકીશ, અને છૂટવામાં તો અનંતનો ભૂકો બોલાવી દઈશ. તો આવી પણ શક્તિ, કારણ કે ચૈતન્ય કર્મ સત્તા કરતા મહાન છે. કોઈ દી ભૂલવું નહીં. દલીલ આપણી ગમે તેટલી હોય, બુદ્ધિ ગમે તેટલી કહે, તર્ક ગમે તેટલા આવે કે કેમ છૂટે ને આમ થયું ને આમ થયું ને આમ થયું ને જે થયું તે, એક સિદ્ધાંત પેલા પકડી લે કે છ છ દ્રવ્યની અંદર કર્મ છે એ પુદ્ગલ દ્રવ્ય છે, અજીવ છે, જળ છે, અને ચૈતન્ય એ બધા કરતા શ્રેષ્ઠ છે, સર્વોત્કૃષ્ટ છે, મહાન છે, સામર્થ્યધારી છે. એના શુદ્ધ ચૈતન્યના સામર્થ્ય પાસે આખું વિશ્વ પણ એની પાસે નાચ કરે છે. આવું તો ચૈતન્યનું સ્વરૂપ છે. આ દેહમાં જાણી શકાય, આ ગાંધીનો પ્રશ્ન. કૃપાળુ દેહ જવાબ લખે છે કે એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે તેમ તેમ તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે છે, અને તે દોરડી વડ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમજ અજ્ઞાન ભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે, અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે ત્યારે સહેજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાન ભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમજ કેવળ અજ્ઞાન આદિ ભાવથી નિવૃત્ત થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, અને સર્વસંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે. અર્થાત મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. જવાબ દીધો છો કે આ જ દેહમાં તને મોક્ષપદ અનુભવમાં આવી જાય. ઉદાહરણ આપ્યું છે સરળ રીતે કે હાથ બાંધ્યા છે કોઈ બે હાથ, અત્યારે તો કોઈ નહીં બાંધે, નાના હાથ કદાચ કોઈ બાંધતા હોય, બાંધી દીધા હોય, તો કે છે ઘણી દોરડીના બંધથી ઘણા બંધથી હાથ બંધાયો, એ જેમ જેમ એ બંધ છોડતા જાય પછી કોઈ છોડે તો તે બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે. અહીંથી બધા બંધ છૂટે તો બંધના સંબંધની નિવૃત્તિ અનુભવમાં આવે કે અહીંથી છૂટા, અહીંથી છૂટા, અહીંથી છૂટા, અહીંયા હળવાશ છે, અહીંયા હળવાશ છે, એમાં આવે છે. અને તે દોરડી વડ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે કે હવે દોરડીનો કોઈ વડ આત્માને બાંધતો નથી, મારા શરીરને, ત્યાં તો દેહ સાથે છે, તો દેહ ને કોઈ બાંધતો નથી. દેહ નું મુક્તપણું છે દોરડીના વડથી. દોરડીનો વડ તો જો લાગ્યો તો બરાબર નો છે, ગાંઠ મારી હોય તો એ વડ આપણને ચસવા ન દે, પણ કે છે કે એનાથી મુક્તપણું અનુભવમાં આવે છે. અને દોરડી વડ મૂકી છૂટી ગયા પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે, આવો અનુભવ થાય છે. તેમજ અજ્ઞાન ભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે. તેમજ અજ્ઞાન ભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે. ખૂબ વિચાર લો, અનુસંધાન લઈ લો. પ્રશ્ન કર્યો છે કે આ કાળમાં મોક્ષ ન હોય એનો 180 માં પત્રમાં કૃપાળુ દેવે સ્યાદવાદ કર્યો છે. એ સ્યાદવાદની અંદર છેલ્લે એમ કીધું છે કે આ કાળમાં આ ક્ષેત્રે જન્મેલાનો સર્વથા કર્મથી મોક્ષ ન થાય એમ કહેવાનો કદાચ આશય હોય, બાકી તો મોક્ષે જાય કે ન જાય. અને પછી છેલ્લે એક પ્રશ્ન કર્યો છે, બહુ માર્મિક કર્યો છે, કે આ કાળમાં મિથ્યાત્વ જાય કે નહીં. પ્રશ્ન વાંચજો, એમાં ઘણા પ્રશ્નો છે. એમાં એક પ્રશ્ન કર્યો, આ કાળમાં મિથ્યાત્વ જાય કે નહીં? તો ભલભલા શાસ્ત્રકારો પંડિતોને કાન પકડવો પડે કે મિથ્યાત્વ તો જાય. તો કે મિથ્યાત્વ ગયું એટલે મોક્ષ થયો કહેવાય કે નહીં? તો જેટલું મિથ્યાત્વ ગયું તેટલો મોક્ષ. મોક્ષ છે એટલે સંપૂર્ણ આવરણ છે. હવે એની અંદરથી મિથ્યાત્વના આવરણમાંથી જેટલો જેટલો હળવો થયો, મંદ થયો, તો તેટલા તેટલા પ્રમાણમાં જેમ દોરડી જેટલી ઢીલી થઈ, જેટલા બંધ ગયા તેટલા પ્રમાણમાં તને મુક્તપણાનો અનુભવ થયો કે ન થયો? કે આની વડ હવે મને બાંધતી નથી, હવે હું મુક્ત છું એવો અનુભવ છે. દોરડીના વડનું બંધપણું અનુભવમાં નથી, પણ એનાથી મુક્ત થયાનું અનુભવ છે, મુક્તપણાનો અનુભવ છે. એમ સંસારની અંદર અજ્ઞાન ભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે. અજ્ઞાન ભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે. આપણે કેટલા બંધાયેલા છીએ? તો કે જેટલી જેટલી અજ્ઞાનજન્ય માન્યતાઓ આપણામાં છે એ બધી બંધરૂપ છે. હવે ખબર પડી એ બંધરૂપ છે એટલે એ બંધને કારણે આપણે દુઃખી થઈએ છીએ, પણ જ્યારે આપણને જ્ઞાન થાય એ છૂટે, અજ્ઞાન છૂટે કે ભાઈ આને કારણે મને દુઃખ પડ્યું, આવું એક અજ્ઞાન છે નિમિત્તનું. હવે ખબર પડે કે મને કોઈ દુઃખી કરનાર નથી, મારા કર્મને કારણે હું દુઃખી છું. તો જે આખો અનેક પ્રકારના જે બંધ હતા, અનેક લોકો સાથેના હતા, અનેક નિમિત્ત આધારિત હતા, અનેક કારણો ઉપર હતા, અને આખો વ્યાપાર ત્યાં ચાલતો હતો, તો હવે શું થયું? એ છૂટો થયો. અનેક પ્રકારના વેમ હોય, આ માં નડે છે ને માતાજી નડે છે ને આ પુરધન નડે છે ને આ પૂરાપૂરા છે ને આમ છે ને તેમ છે, કેટલા બધા બંધ છે. હવે જ્યારે એને થયું કે આ આત્માને આવો કોઈ બંધ હોતો નથી, અને બિલકુલ નિશ્ચિત લોકસંજ્ઞા એ નહીં, પોતાના અંતરના ભાવથી કે આ બધી અજ્ઞાનજન્ય માન્યતાથી મારે મુક્ત થવાનું છે, મારી ગતિ વિતરાગતા તરફ છે, સત્ય તરફ છે, અને હું આ શું પકડીને બેઠો છું ડાકલા ને ડમલા બધા, નીકળી જાય એમાંથી. જેટલો એ માન્યતાથી મુક્ત થાય તેટલા પ્રમાણમાં એ મુક્ત ખરો કે નહીં? અજ્ઞાન જેટલું ટળ્યું એટલો એનો મોક્ષ. એમ ધીરે 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 આ બધી દોરડીના બંધથી સંપૂર્ણ મુક્ત થાય એમ અજ્ઞાન રૂપી અનંત માન્યતાઓથી ભરેલા આપણે છીએ. આપણા સુખ વિશેની આપણી માન્યતા, આપણા દુઃખ વિશેની આપણી માન્યતા, આપણા સંયોગ વિશેની આપણી માન્યતા, આપણા આયુષ્ય વિશેની આપણી માન્યતા, આપણા શરીરની અવસ્થા વિશેની આપણી માન્યતા. આપણે માનીએ છીએ ને કે આ બધું કોકને આધારિત છે, અને જ્યાં સુધી એ જીવ અજ્ઞાનમાં છે ત્યાં સુધી એ મોક્ષનો અનુભવ ક્યાંથી કરે? એટલું જ નહીં, મોક્ષનો સાચો પુરુષાર્થ પણ કરી શકે નહીં. એ દેખાડવા ખાતર કરે, કેમ કે માન્યતામાં તો બંધાયેલો જ છે, બંધાયેલો છે એ મોક્ષ કેવી રીતે જાય? તો કે છે કે જેમ જેમ અજ્ઞાન ભાવના પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે તેમ જેમ જેમ છૂટે છે તેમ તેમ એને મોક્ષનો અનુભવ થાય છે. અનેક પ્રકારના મારા કર્મનો કરતા હું છું, મેં બાંધેલા કર્મો છે, કર્મ અમે બાંધ્યા છે, દોષ અમારો છે. એકવાર આ એને અજ્ઞાન ભાવથી છૂટ્યો, નિજ ઉપર દ્રષ્ટિ આવી, પુરુષાર્થની દિશા ક્યાં જાય? પોતાના કર્મને નિરસન કરવામાં, કે હવે આ કર્મનું અલ્પતા કેમ રહે? પણ જ્યાં સુધી હું કર્મને કારણે દુઃખી નથી, સંયોગને કારણે દુઃખી છું, તો લક્ષ્ય ક્યાં જાય? સંયોગ તરફ. સંયોગને ઠીકઠાક કરવા, સંયોગને સુધારવા, સંયોગોમાં કઈ આગું પાછું કરવું. આ આખો સંસાર આપણી રોજની પ્રક્રિયાઓ જોઈ લ્યો, જીવનભરની જોઈ લ્યો, શું કર્યું? આપણે સંસારને ઠીકઠાક કરવા માટે પ્રયત્ન, બરોબર છે ને? પણ ક્યારે જે સંસાર છે તે છે, એ પૂર્વ કર્મને કારણે છે. મારે એ સંસારને ઠીક નથી કરવાનો, મને ઠીક કરવાનો છે. હું જો સ્વસ્થ થઈ જઈશ, હું મારા સ્વરૂપને ઓળખીશ, તો સંસાર મને નડશે. અનંત પરિષ અને ઉપસર્ગની વચ્ચે જ્ઞાનીઓએ પોતાની ધૈર્ય અને સમતા ગુમાવી નહીં. કેમ? એણે બહાર ઠીકઠાક કરવાનો પ્રયત્ન, એ વિકલ્પ, અજ્ઞાનરૂપ વિકલ્પ છોડી દીધો, અને એને એ અજ્ઞાન દૂરથી, અજ્ઞાનથી છૂટી ગયા. ના, હું કઈ એવું માનતો જ નથી કોઈ કઈ કરે, પ્રમાણિકતા પૂર્વક. પછી એની મજા કેવી છે? એનો બધો પુરુષાર્થ શેમાં છે? બસ હું સમતા રાખીશ, હું શાંતિ રાખીશ, અને પોતાના સ્વરૂપ તરફ જેવો લક્ષ થાય છે એટલે અંદરથી ગુણો આવે છે, ધૈર્યનો ગુણ, શાંતિનો ગુણ, સમતાનો ગુણ, સહનશીલતાનો ગુણ, તિતિક્ષા. આ શેમાંથી આવે છે? બહારથી આવે છે કે અંદરથી આવે છે? પોતાની સમજણથી આવે છે. ગમે તેવી વ્યથા પીડા હોય અને પોતાની સમજણ બદલાઈ જાય તો એ વ્યથાથી પર થાય કે નહીંતર તો નક્કી કરે કે આ બરોબર નથી, આ કરો, આ ઉપાય કરો, આ ઉપાય કરો, હજી મારી વ્યથા અને વ્યથા વધતી જ જવાની, કારણ કે બહારનો કોઈ એવો ઉપાય છે જ નહીં કે જેથી કરીને તારા કર્મના ઉદયને રોકી શકે. કર્મની રચના બહુ ગહન છે, કર્મનો વિપાક અતિ કઠિન છે, અને કર્મના ઉદય બહુ વિચિત્ર છે. કર્મનો બંધ છે એ સૂક્ષ્મ છે, એ આપણા સ્થૂળ જ્ઞાનનો વિષય નથી, બુદ્ધિનો પણ વિષય નથી. પ્રજ્ઞા જોઈએ, અંતર પ્રજ્ઞા વિના આના ગહન ભેદ અને રહસ્ય પકડી નહીં શકાય. જીવની જ્ઞાન દશા વધશે તેમ બધું જ હસ્તગત થશે, એમાં કઈ એવું નવું નથી કે જે ન જાણી શકે. જગતમાં એક પણ એવું જ્ઞેય નથી જેને જાણવાને આ આત્મા સક્ષમ ન હોય, બધું જ જાણી શકે છે, પણ આવરણ હટાવે તો, પોતે મોકળો થાય તો જાણી શકશે બધું, પણ આજે કર્મને જાણતો નથી, કારણ કે દશા એવી નથી. કૃપાળુદેવે કેવળ જ્ઞાનની એક સરસ વ્યાખ્યા કરી કે જગતમાં જે કાળ છે ને, કાળ એનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ શું? સમય. ઉદગળ છે એનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ શું? ઉદગળ, એક પરમાણુ, એક પરમાણુ. અને આ ચૈતન્ય છે, આકાશ છે, એનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ કયો? તો કે પ્રદેશ. આ કેવડી સિવાય આ ત્રણને કોઈ ન જાણી શકે. કેવળ જ્ઞાનમાં આ ત્રણેય એકને, એક પરમાણુ જેને કહીએ, કે જે જ્ઞાનીઓ તો એમ જ કહે કે સંઘાતના રૂપમાં જ છે, દ્વયાત્મક, અસંખ્ય દ્વયાત્મક વગેરે વગેરે. આ કેવડી જાણી છે, આટલું સામર્થ્ય જ્ઞાનનું છે. આ જ્ઞાનને આવરણ છે, માટે જીવ અજ્ઞાનથી મુક્ત થાય તો એને મોક્ષનો અનુભવ થાય, એટલે અહીંયા સરસ લખ્યું છે કે અજ્ઞાન ભાવના અનેક પરિણામ રૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે. અને આપણને ધર્મ દ્વારા થાય છે, શું ધર્મ પામીએ, જ્ઞાની પુરુષનો બોધ પામીએ, ઉપદેશ પામીએ, શું થાય છે, અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓનો છેદ ઉડી જાય છે અને એટલા પ્રમાણમાં આપણને મુક્તપણાનો અનુભવ થાય છે, આનંદપણાનો અનુભવ થાય છે, પ્રસન્નતાનો અનુભવ થાય છે. આ ક્યારે થાય? 692માં કહ્યું કે તે મહાભાગનો આશ્રય કર્યો. તે જ મનુષ્ય જીવનનું સાર્થક્ય છે કે જે જીવે આ દેહે જ્ઞાની પુરુષને ઓળખ્યા અને તે ઓળખીને તે મહાભાગનો આશ્રય કર્યો કે જેના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મંદતા અજ્ઞાન ટળે. બસ અજ્ઞાન ટળે એ જ્ઞાની પુરુષ, એ સંઘ, એ સત્સંગ, એ શાસ્ત્ર, કે જ્યાં જીવ અજ્ઞાન પછી અનેક પ્રસંગ આવે કે આમ થયું તેમ થયું તો એ કોઈને દોષ ન દે, એ તરત એમ કહે કે જરા મારી ખામી છે, મારે સહન કરવું પડશે, હવે હું જરા વધારે તપ કરીશ, મારું તપ ઓછું પડ્યું. બસ પોતાની શુદ્ધિ તરફ જાય. જ્ઞાની કહે છે કે તેમ આત્મામાં નિજ ભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાન ભાવરૂપ બંધી છૂટવાનો પ્રસંગ છે એવો સ્પષ્ટ અનુભવ થાય છે. અને ક્યાં સુધી? તેમજ કેવળ અજ્ઞાન આદિ ભાવથી નિવૃત્ત થઈ કેવળ આત્મભાવ, કેવળ અજ્ઞાન આદિ ભાવથી નિવૃત્ત અને કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે, દેહમાં છે તોય પ્રગટે છે. જો વાંચવામાં બરોબર એ શબ્દ ક્યાં અહીંયા છૂટો પડે છે ને ક્યાં એની અનુસંધાન, નહીં તો પાછા ગોટે ચડી જશો. કેવળ અજ્ઞાનાદી ભાવથી નિવૃત્ત થઈ અને કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન, એટલે જે આ દેહમાં છે જે દેહને છૂટો, આ દેહને વિશે જ સ્થિતિમાન છે એવા પુરુષને, એવા આત્માને, આત્માને પ્રગટે છે છતાં પણ આત્માને. આત્મા કયો? દેહને વિશે સ્થિતિમાન છે તે.
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.
કેવળ આત્મભાવ, ભલે દેહમાં સ્થિતિમાન હોય, અર્યંત અવસ્થા છે, સહયોગી અવસ્થા છે, હજુ ચાર અઘાતી કર્મના બંધો પડ્યા છે, ભલે પડ્યા પણ અનંત ચતુષ્ટય પ્રગટ થયું છે, આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટી થયું છે, નિરાવરણ જ્ઞાન પ્રગટ્યું છે, નિરતિચાર ચારિત્ર પ્રગટ્યું છે અને નિરાબાદ અવ્યાબાદ સુખમાં જે સ્થિત છે, આવા પુરુષ ભલે દેહ રહ્યો, એ દેહ પણ એનો બાધક, એ દેહરૂપી પણ પરમાત્મા જ છે. આ જૈન દર્શન. કેવળ આત્મભાવ, દેહની સાથે હોવા છતાં પણ, દેહમાં સ્થિતમાન હોવા છતાં પણ આત્માને પ્રગટે છે. કેમ? દેહ કઈ પ્રતિબંધરૂપ થતો નથી તો દેહ પ્રતિબંધરૂપ સ્વયં નથી થતો, દેહાદિકનો પ્રતિબંધ એ સ્વયં નથી, સેનાથી છે? પોતાના અજ્ઞાનથી છે. વિચાર કરો, ઘણી ઊંચી અવસ્થા આવી જાય છે કે દેહનો પ્રતિબંધ પોતાના વિચારથી છે. જો દેહનો પ્રતિબંધ ખરેખર વાસ્તવિક હોય તો એને કેવળ જ્ઞાન સંભવી શકે નહીં, કેમ કે પ્રતિબંધના કારણો ઉભા જ છે. તો એ આત્માને કેવળ આત્મભાવ ક્યાંથી થાય? દેહ હોવા છતાં? તો કે દેહ હોવા છતાં થાય. કૃપાળુ દેવે એવા શબ્દો સાદા વાક્યોની અંદર મૂક્યું છે તે આત્માને. અને સર્વ સંબંધથી કેવળ પોતાનું ભિન્નપણું અનુભવ મારે છે. હવે દેહનો સંબંધ છે, સંયોગોનો સંબંધ છે, અઘાતી કર્મ કહેતા બધો જ સંબંધ છે ત્યાં, બધી પ્રકૃતિનો, છતાં પણ કેવળ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે, પોતે બધાથી ભિન્ન છે. અને આનો પ્રારંભ સંકેતથી થાય,
જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ
સાંભળો જીનનો રે. આ પ્રતીતિ આવી ગઈ, આ પ્રતીતિ થઈ પોતાની બંધની નિવૃત્તિની પ્રતીતિ. દોરડીના બંધ છૂટા એમ અજ્ઞાનના પરિણામના બંધ છૂટતા પોતાને જ પૂર્ણ મુક્તિનો, પૂર્ણ કેવળ જ્ઞાનનો, નિર્વાણ પદનો અનુભવ આ દેહ છતાં થાય. આ જૈન દર્શન. કારણ કે બધા સંયોગો વિદ્યમાન હોવા છતાં તે સર્વ સંબંધી પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે, જાણવામાં નહીં અનુભવમાં આવે છે. અર્થાત આ ભિન્નપણું એ જ મોક્ષ. મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. જો આનો પરમાર્થ પકડવો હોય તો જે સદબોધ, જે સદગુરુના વાક્યથી જીવ આવી પ્રકારના બંધ રહિત અવસ્થાનો અંશે પણ અનુભવ કરે, એક ડિગ્રી. કૃપાળુ દેવે કહ્યું છે કે માર્ગને પામવાના અંશનો પણ અંશે, આવી જ્ઞાની પુરુષોને કારણે 450માં કીધી છે, આ અંશે પણ જો આપણને થાય કે પરમ કૃપાળુ દેવની આ મુદ્રા, આ વચનામૃત અને આ સત્સંગ સ્વાધ્યાય આપણને અંશે પણ અજ્ઞાનના પરિણામમાંથી આપણે બંધ થઈ શકીએ છીએ, આ મોક્ષનો અનુભવ છે. અને અંશનો અનુભવ કર્યા પછી પૂર્ણનો અનુભવ આનાથી જ થશે ને કે બીજાથી? બસ આ બીજી દોડધામ જો છૂટી જાય, બીજા વિકલ્પો છૂટી જાય, બીજા પ્રતિબંધ છૂટી જાય, એક જ્ઞાની, એક સત્પુરુષ જીવની મુક્તિને માટે પર્યાપ્ત છે. માત્ર એક સાચા પુરુષની શ્રદ્ધા આ દેહમાં જો થઈ જાય મરતા પહેલા, એટલે કૃપાળુ દેવે કહ્યું 692માં કે તે પુરુષના આશ્રય જો દેહ છૂટે તો તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વ સ્વરૂપને પામે. આવું આશ્રય બળ જ્ઞાનીનું અદભુત વાત મૂકી છે વિશેષ અવસર.